એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર આર્થિક અને રાજકીય વિચારધારા પર બહુ ઊંડી છાપ છોડી છે.
હા, બરાબર.
મિલ્ટન અને રોઝ ફ્રીડમેનનું ક્લાસિક પુસ્તક ફ્રી ટુ ચ્યુઝ અ પર્સનલ સ્ટેટમેન્ટ. ગુજરાતીમાં કહીએ તો પસંદગીની સ્વતંત્રતા, એક વ્યક્તિગત નિવેદન.
અને આ પુસ્તક યુનો આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણે સતત આ ચર્ચાઓ સાંભળીએ છીએ, સરકારની દખલગીરી કેટલી હોવી જોઈએ, ઓછી કે વધારે.
ખરું.
અને શું આર્થિક સ્વતંત્રતા ખરેખર રાજકીય સ્વતંત્રતા માટે જરૂરી છે? આ પુસ્તક આ બધા સવાલોના મૂળમાં જાય છે અને એમનો દ્રષ્ટિકોણ બહુ સ્પષ્ટ છે.
બરાબર. તો ચાલો આજના આ વિચાર મંથનમાં આપણે ફ્રીડમેન દંપતીના વિચારો, એમની દલીલો અને આજે આપણા માટે એનું શું મહત્વ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ.
શરૂઆત કરીએ લેખકોના પરિચયથી. મિલ્ટન ફ્રીડમનનું નામ 20મી સદીના અર્થશાસ્ત્રમાં તો ખૂબ જ મોટું ગણાય.
હા, એમાં કોઈ શંકા જ નથી.
1976માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને, અને શિકાગો સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના તેઓ પ્રણેતા હતા. આ એ વિચારધારા છે જે મુક્ત બજાર અને આમ તો ઓછામાં ઓછા સરકારી હસ્તક્ષેપ પર ભાર મૂકે છે.
અને એમની એક મોટી ખૂબી એ હતી કે, ખબર છે, તેઓ અઘરા લાગતા આર્થિક સિદ્ધાંતોને પણ એકદમ સામાન્ય માણસ સમજી શકે ને એવી ભાષામાં સમજાવી શકતા.
હા, એ બહુ અગત્યનું છે.
માત્ર અર્થશાસ્ત્રી જ નહીં પણ એક જાહેર બૌદ્ધિક પણ હતા. એમણે મૌદ્રિક નીતિ એટલે કે મોનેટરી પોલિસી, પૈસાના પુરવઠાને લગતી નીતિ પર ઘણું સંશોધન કર્યું, જે ખરેખર ખૂબ પ્રભાવશાળી રહ્યું.
અને તેમની સાથે હતા રોઝ ડી ફ્રીડમન, તેમના પત્ની, અને પોતે પણ એક સક્ષમ અર્થશાસ્ત્રી.
હા, એમનો ફાળો પણ ઓછો નથી.
આ પુસ્તક અને એના પરથી જે સફળ ટીવી શ્રેણી બની એમાં એમનો ફાળો ખૂબ મહત્વનો હતો. એમણે એટલે કે જટિલ વિચારોને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં મદદ કરી.
એમનો જે સંયુક્ત દૃષ્ટિકોણ હતો એ શા માટે અલગ પડે છે? વેલ, એ સમયે ખાસ કરીને 1970ના દાયકામાં કેનેશિયન વિચારધારાનો બહુ પ્રભાવ હતો. એટલે કે સરકાર અર્થતંત્રમાં સક્રિય ભૂમિકા ભજવે એવું મનાતું હતું. સમાજવાદી વિચારો પણ ઘણા પ્રચલિત હતા.
હા, એ સમય એવો હતો.
એની સામે ફ્રીડમેન દંપતીએ દાયકાઓ સુધી મુક્ત બજારના સિદ્ધાંતોનો જોરદાર બચાવ કર્યો. એમની વાતમાં યુનો શૈક્ષણિક ઊંડાણ પણ હતું અને સામાન્ય લોકોને સમજાવવાની ક્ષમતા પણ હતી.
બરાબર.
એમનો હેતુ સ્પષ્ટ હતો, વ્યક્તિગત અને આર્થિક સ્વતંત્રતા કેટલી મહત્વની છે એ લોકો સમક્ષ મૂકવું.
તો આ પુસ્તકનો મૂળભૂત વિચાર શું છે? એમનો મુખ્ય તર્ક શું છે?
મુખ્ય તર્ક એ છે કે આર્થિક સ્વતંત્રતા એ માત્ર પૈસા કમાવવા કે સમૃદ્ધિ માટે જરૂરી નથી,
ઓકે,
પણ એ રાજકીય અને નાગરિક સ્વતંત્રતાનો પાયો છે. ફ્રીડમેનનું કહેવું છે કે એક વગર બીજું ટકી જ ન શકે.
એટલે બંને જોડાયેલા છે.
ગીરી ઓછામાં ઓછી હોય ત્યારે સમાજ સૌથી વધુ પ્રગતિ કરે છે,
એટલે કે મુક્ત બજાર વ્યવસ્થા.
હા, આવી મુક્ત બજાર વ્યવસ્થા આપોઆપ લોકોની જરૂરિયાતો પૂરી કરે છે અને નવીનતા ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે.
અને આ પુસ્તક ખાલી સિદ્ધાંતોની વાત નથી કરતું, ખરું ને? એ સમયના સંદર્ભમાં પણ વાત કરે છે.
હા, બરાબર. તે 1970ના દાયકાના સંદર્ભમાં લખાયું હતું. ત્યારે પશ્ચિમી દેશો સ્ટેગફ્લેશન
એટલે કે મંદી અને મોંઘવારી બંને સાથે,
હા, એવી સ્થિતિ, પછી ઊર્જા સંકટ, વધતા સરકારી નિયંત્રણો, આ બધાનો સામનો કરી રહ્યા હતા. ફ્રીડમેન સમજાવે છે કે આ સમસ્યાઓનું મૂળ ઘણીવાર સરકારી હસ્તક્ષેપમાં જ હોય છે, બજારની નિષ્ફળતામાં નહીં.
રસપ્રદ.
પુસ્તક શિક્ષણ, સમાજ કલ્યાણ, વેપાર, મોંઘવારી જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને દર્શાવે છે કે કેવી રીતે સરકારી નિયંત્રણોનો ઈરાદો ભલે સારો હોય પણ પરિણામો નુકસાનકારક આવી શકે છે. અને બજારમાં જે વસ્તુઓની કિંમત હોય છે, પ્રાઇસ સિસ્ટમ, એ કેવી રીતે એક અદ્ભુત સંકલન સાધે છે એ પણ સમજાવે છે, જે કોઈ એક વ્યક્તિ કે સરકાર માટે કરવું લગભગ અશક્ય છે.
તો આ મુખ્ય વિચારો પુસ્તકમાં કેવી રીતે વિસ્તાર પામે છે એ જોવું રસપ્રદ રહેશે. પહેલા જ પ્રકરણમાં બજારની શક્તિની વાત છે અને પેલું પેન્સિલનું ઉદાહરણ એ તો બહુ જ પ્રખ્યાત છે.
હા, એ ખરેખર અદ્ભુત ઉદાહરણ છે. તમે વિચારો, એક સાદી પેન્સિલ બનાવવા માટે દુનિયાભરના હજારો લોકોનો સહયોગ જોઈએ.
હજારો લોકો?
હા, કોઈ લાકડું કાપે, કોઈ ગ્રેફાઇટ ખોદે, કોઈ રબર બનાવે, પછી ફેક્ટરીમાં કામ થાય, ટ્રાન્સપોર્ટેશન. આ લોકો એકબીજાને ઓળખતા પણ નથી, કોઈ એમને ઓર્ડર નથી આપતું કે આમ કરો.
બરાબર.
છતાં બજારમાં જે કિંમતો છે એના સંકેતોથી આખી પ્રક્રિયા ગોઠવાઈ જાય છે. અદ્ભુત છે નહીં?
ખરેખર અદ્ભુત. એટલે આ ઉદાહરણ ખાલી સંકલન વિશે નથી, પણ એ કેન્દ્રીય આયોજનની મર્યાદાઓ પણ બતાવે છે.
બરાબર. ફ્રિડમેનનો મુદ્દો એ જ છે કે કોઈ એક વ્યક્તિ કે સમિતિ પાસે આટલી જટિલ પ્રક્રિયા ગોઠવવા માટે જરૂરી બધી માહિતી હોઈ જ ન શકે. બજાર આ કામ આપોઆપ સ્પોન્ટેનિયસલી કરે છે.
ઓકે.
પણ જ્યારે સરકાર આ પ્રક્રિયામાં દખલ કરે, જેમ કે ભાવ નિયંત્રણ લાદે કે ભાઈ કિંમત આનાથી વધુ નહીં રાખી શકાય, અથવા તો વેતન નિયંત્રણ કરે, ત્યારે શું થાય?
હા, ત્યારે શું?
બીજા પ્રકરણ, નિયંત્રણોનો અત્યાચાર, એ જ કહે છે કે તેનાથી અછત સર્જાય છે, ક્વોલિટી ઘટે છે અને અર્થતંત્રમાં ડિસ્ટોર્શન એટલે કે વિકૃતિઓ આવે છે. યુદ્ધ સમયમાં આવા નિયંત્રણોના માઠા પરિણામો આપણે ઇતિહાસમાં જોયા છે.
અને આ જ પ્રકરણમાં મુક્ત વ્યાપારની પણ જોરદાર હિમાયત છે, ખરું ને?
હા, બિલકુલ. તેઓ કહે છે કે સંરક્ષણવાદ, પ્રોટેક્શનિઝમ એટલે કે બહારથી આવતા માલ પર ટેક્સ, ટેરિફ કે મર્યાદા, કોટા લાદવા, એનાથી સ્થાનિક ઉદ્યોગોને કદાચ ટૂંકા ગાળાનો ફાયદો દેખાય.
હા,
પણ લાંબા ગાળે ગ્રાહકોને મોંઘવારી નડે છે અને દેશની ઓવરઓલ કાર્યક્ષમતા ઘટે છે. તેઓ હોંગકોંગ જેવા મુક્ત વેપાર અપનાવનાર દેશોની પ્રગતિને ભારત જેવા વધુ નિયંત્રિત અર્થતંત્ર સાથે સરખાવે છે એ સમયના સંદર્ભમાં.
ઓકે. પછી આવે છે એક ખૂબ જ કહી શકાય કે વિવાદાસ્પદ મુદ્દો, 1930ની મહામંદી, ગ્રેટ ડિપ્રેશન.
હા, એના વિશે તો ઘણી માન્યતાઓ છે.
સામાન્ય રીતે એવું મનાય છે કે આ મુક્ત બજારની નિષ્ફળતા હતી અને એટલે જ સરકારનો મોટો રોલ જરૂરી બન્યો.
પણ ફ્રિડમેન આ વાતને પડકારે છે. પ્રકરણ 3, કટોકટીનું વિશ્લેષણમાં એમની દલીલ અલગ છે.
શું દલીલ છે એમની?
એમની દલીલ એવી છે કે મહામંદી બજારની નિષ્ફળતા ન હતી, પણ અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વની ગંભીર ભૂલોનું પરિણામ હતું.
ઓ,
ફેડરલ રિઝર્વે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો, મની સપ્લાય, અચાનક ઘટાડી દીધો. એમના મતે આના કારણે એક સામાન્ય મંદી ભયાનક મહામંદીમાં ફેરવાઈ ગઈ.
બાપરે.
એટલે કે આ સરકારી નિષ્ફળતા હતી જેને ભૂલથી બજારની નિષ્ફળતા તરીકે ઓળખાવવામાં આવી. આ એમનો મત છે.
આ ખરેખર સ્થાપિત માન્યતાથી એકદમ વિપરીત વાત છે. ચાલો હવે વાત કરીએ કલ્યાણ રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટની. પ્રકરણ 4, પારણાથી કબર સુધી. એમાં સામાજિક સુરક્ષા, બેરોજગારી ભથ્થું, સરકારી આવાસ જેવી યોજનાઓની સમીક્ષા છે.
હા, ફ્રિડમેન કહે છે કે આ યોજનાઓનો ઈરાદો ભલે સારો હોય, મદદ કરવાનો હોય, પણ તેના અનિચ્છનીય પરિણામો આવે છે. જેમ કે લોકોની સરકાર પર નિર્ભરતા વધે છે, કામ કરવાની પ્રેરણા ઘટે છે અને આ યોજનાઓ ચલાવવામાં ભયંકર બિનકાર્યક્ષમતા જોવા મળે છે.
બિનકાર્યક્ષમતા?
હા, અહીં તેઓ પૈસા ખર્ચવાની 4 રીતોનું પ્રખ્યાત માળખું રજૂ કરે છે. 1, પોતાના પૈસા પોતાના પર ખર્ચવા. એમાં આપણે સૌથી વધુ કાળજી રાખીએ, બરાબર?
હા, સ્વાભાવિક છે.
2, પોતાના પૈસા બીજા પર ખર્ચવા, જેમ કે ભેટ આપવી, કાળજી થોડી ઓછી થાય. 3, બીજાના પૈસા પોતાના પર ખર્ચવા, જેમ કે કંપનીના ખર્ચે જમવા જવું, અહીં ખર્ચ વધુ થાય.
હા, એવું બને.
અને 4, બીજાના પૈસા બીજા પર ખર્ચવા. સરકારી યોજનાઓ મોટાભાગે આ 4થી શ્રેણીમાં આવે છે. અહીં કાળજી અને કાર્યક્ષમતા સૌથી ઓછી હોય છે.
તો શું તેઓ એમ કહે છે કે ગરીબોને મદદ જ ન કરવી જોઈએ?
ના ના, એવું બિલકુલ નથી. તેઓ નેગેટિવ ઇન્કમ ટેક્સ જેવો વિકલ્પ સૂચવે છે.
નેગેટિવ ઇન્કમ ટેક્સ, એ શું છે?
આનો વિચાર એ છે કે જે લોકોની આવક એક ચોક્કસ લેવલથી ઓછી હોય તેમને સરકાર સીધી જ આર્થિક સહાય આપે, ટેક્સ ભરવાને બદલે તેમને પૈસા મળે.
ઓકે.
આનાથી ગરીબોને સીધી મદદ મળે, વહીવટી ખર્ચ ઘટે અને કામ કરવાની પ્રેરણા પણ જળવાઈ રહે, કારણ કે વધુ કમાવાથી સહાય એકદમ બંધ થવાને બદલે ધીમે ધીમે ઘટતી જાય.
આ એક અલગ વિચાર છે. શિક્ષણ ક્ષેત્રે પણ તેમના વિચારો ક્રાંતિકારી હતા, નહીં? પ્રકરણ 6, આપણી શાળાઓમાં શું ખોટું છે.
હા, એમાં તેઓ સરકારી શાળાઓની ટીકા કરે છે ખાસ કરીને સ્પર્ધાના અભાવે ગુણવત્તા ઘટી રહી છે, નવીનતા નથી એ મુદ્દા પર.
અને ઉપાય શું સૂચવે છે?
ઉપાય તરીકે તેઓ વાઉચર સિસ્ટમ સૂચવે છે. કલ્પના કરો કે સરકાર દરેક બાળકના શિક્ષણ માટે માતા પિતાને એક કૂપન એટલે કે વાઉચર આપે.
ઓકે.
પછી માતા પિતા એ વાઉચર પોતાની પસંદગીની કોઈ પણ શાળામાં, સરકારી હોય કે ખાનગી, વાપરી શકે.
આનાથી શું ફરક પડે?
ફરક એ પડે કે શાળાઓને સારા વિદ્યાર્થીઓ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરવી પડે, ગુણવત્તા સુધારવી પડે, માતા પિતાને શિક્ષણમાં સાચી પસંદગી મળે અને શાળાઓ વધુ જવાબદેહ બને.
આગળ વધીએ તો પ્રકરણ 7 અને 8 ગ્રાહક અને કામદારના રક્ષણની વાત કરે છે, પણ અહીં પણ એમનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. તેઓ પૂછે છે કે ખરેખર ગ્રાહક અને કામદારનું રક્ષણ કોણ કરે છે? શું સરકારી એજન્સીઓ જ શ્રેષ્ઠ માર્ગ છે?
એમની દલીલ છે કે સ્પર્ધાત્મક બજાર પોતે જ ગ્રાહકોને સારી ગુણવત્તા અને સલામતી પૂરી પાડવા માટે ઉત્પાદકોને પ્રોત્સાહિત કરે છે. જો કોઈ કંપની ખરાબ માલ વેચે તો ગ્રાહકો એને છોડી દેશે અને એ બજારમાંથી ફેંકાઈ જશે.
પણ નિયમન તો જરૂરી છે ને સેફટી માટે.
ફ્રિડમેન કહે છે કે ઘણીવાર સરકારી નિયમનકારી એજન્સીઓ જે ઉદ્યોગનું નિયમન કરવા બની હોય એ જ ઉદ્યોગના પ્રભાવ હેઠળ આવી જાય છે. આને રેગ્યુલેટરી કેપ્ચર કહેવાય છે.
એટલે કે પછી એ ગ્રાહકોના બદલે ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવા લાગે.
હા, એવું બની શકે છે, એમનો મત એવો છે.
અને કામદારોના રક્ષણ માટે બનાવાયેલા કાયદા જેમ કે લઘુત્તમ વેતન, મિનિમમ વેજ.
ફ્રિડમેનનો લઘુત્તમ વેતનનો વિરોધ ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે. એમની મુખ્ય દલીલ એ હતી કે જ્યારે તમે કાયદાથી લઘુત્તમ વેતન નક્કી કરો છો ત્યારે જે કામદારોની ઉત્પાદકતા એ વેતન કરતાં ઓછી હોય, ખાસ કરીને બિનકુશળ યુવાનો કે નવા નિશાળિયા, એમને નોકરી મળવી મુશ્કેલ બની જાય છે.
કેમ કે કંપનીને એમને રાખવા પોસાય નહીં.
બરાબર. એટલે કે આ કાયદો સારા ઈરાદાથી બન્યો હોવા છતાં સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોને જ નુકસાન પહોંચાડી શકે છે. આ એમની દલીલ છે. એ જ રીતે તેઓ મજૂર સંઘોની પણ ટીકા કરે છે. તેઓ કહે છે કે ઘણીવાર યુનિયન, કાર્ટેલ એકાધિકાર જૂથ તરીકે કામ કરે છે. પોતાના સભ્યોનો પગાર વધારવા માટે તેઓ દબાણ કરે છે, પણ એના ભોગે કાં તો બીજા કામદારોને નોકરી ગુમાવવી પડે છે અથવા તો ગ્રાહકોને ઊંચી કિંમત ચૂકવવી પડે છે.
ઓકે, હવે આવીએ ફુગાવા પર, મોંઘવારી. આ તો સતત ચર્ચાતો મુદ્દો છે. પ્રકરણ 9, ફુગાવાનો ઈલાજ. ફ્રિડમેનનો મત શું છે આના પર?
એમનો સિદ્ધાંત ખૂબ સ્પષ્ટ અને પ્રખ્યાત છે. ફુગાવો હંમેશા અને સર્વત્ર એક નાણાકીય ઘટના છે.
હંમેશા અને સર્વત્ર?
હા, મતલબ કે મોંઘવારીનું મૂળ કારણ વેપારીઓની નફાખોરી કે પેટ્રોલના ભાવ કે બીજું કંઈ નથી, પણ સરકાર દ્વારા દેશના ઉત્પાદનમાં થતા વધારા કરતાં વધુ ઝડપથી નાણાં છાપવામાં આવે એટલે કે મની સપ્લાય વધારવામાં આવે તે છે.
એટલે વધુ પૈસા બજારમાં આવે.
હા, જ્યારે બજારમાં વસ્તુઓ અને સેવાઓ કરતાં નાણાંનો પુરવઠો વધુ ઝડપથી વધે ત્યારે શું થાય? નાણાંની કિંમત ઘટે એટલે કે ભાવ વધે. આ જ ફુગાવો છે.
પણ સરકારો આવું શા માટે કરે? પૈસા શા માટે છાપે વધુ?
વેલ, કારણ કે વધુ પૈસા છાપવા એ સરકાર માટે ટેક્સ વધાર્યા વગર ખર્ચ કરવાનો એક છૂપો રસ્તો છે.
છૂપો ટેક્સ જેવું?
હા, એને ફુગાવાનો કર પણ કહી શકાય, જેનો બોજ સામાન્ય નાગરિક પર, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ પર સૌથી વધુ પડે છે.
તો ઉપાય શું? ફુગાવાને કાબૂમાં લેવા શું કરવું?
ઉપાય છે નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવો, એટલે કે મની સપ્લાયનો ગ્રોથ ધીમો કરવો અને સ્થિર, અનુમાનિત, પ્રિડિક્ટેબલ મૌદ્રિક નીતિ અપનાવવી. અને અંતે પ્રકરણ 10, વહેણ બદલાઈ રહ્યું છે. આ 1980ના દાયકાની શરૂઆતનો સમય છે, એમાં એક આશાવાદ દેખાય છે.
કેવો આશાવાદ?
ફ્રિડમેનને લાગે છે કે લોકોનો મોટી સરકાર અને વધુ પડતા નિયંત્રણો પરથી મોહભંગ થઈ રહ્યો છે અને મુક્ત બજાર તરફી વિચારધારાનો સ્વીકાર વધી રહ્યો છે. એ સમયે માર્ગારેટ થેચર યુકેમાં અને રોનાલ્ડ રેગન યુએસમાં નેતા તરીકે ઉભરી રહ્યા હતા, જે આ બદલાવનો સંકેત હતો.
અને આ પ્રકરણ નાગરિકોને શું સંદેશ આપે છે? અહીં ભૂમિકા અને ધ્યેયની વાત આવે છે, બરાબર ને?
બિલકુલ. પુસ્તકનો અંતિમ સંદેશ નાગરિકોને જાગૃત થવાનો છે. આર્થિક સ્વતંત્રતાનું મહત્વ સમજીને તેના સક્રિય હિમાયતી બનવાની હાકલ કરે છે.
એટલે કે નાગરિકોએ પણ પોતાની ભૂમિકા ભજવવાની છે.
ચોક્કસ, સ્વતંત્ર સમાજનું ધ્યેય હાંસલ કરવા માટે નાગરિકોની ભૂમિકા, એમની સક્રિયતા અનિવાર્ય છે. એમના વગર આ શક્ય નથી.
સરસ. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી ચાલો કેટલાક મુખ્ય મુદ્દાઓ કે સંદેશાઓને ટૂંકમાં તારવી લઈએ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, આર્થિક અને રાજકીય સ્વતંત્રતા, એ બંને એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલી છે.
હા, એ પહેલો મુદ્દો. બીજો, બજારોનો સ્વયંભૂક્રમ, પેલી પેન્સિલની જેમ લાખો લોકોની પ્રવૃત્તિઓ કોઈ કેન્દ્રીય આયોજન વગર પણ બજાર દ્વારા સંકલિત થઈ શકે છે, એ બજારની શક્તિ છે.
ત્રીજો, સરકારી નિષ્ફળતા વિરુદ્ધ બજાર નિષ્ફળતા. ઘણીવાર જેને આપણે બજારની નિષ્ફળતા કહીએ છીએ તે ખરેખર તો સરકારી હસ્તક્ષેપનું પરિણામ હોઈ શકે છે. મહામંદીનું ઉદાહરણ એમણે આપ્યું.
ચોથો, સારા ઈરાદાઓના અનિચ્છનીય પરિણામો. આ બહુ અગત્યનું છે. નીતિઓનું મૂલ્યાંકન તેના હેતુઓથી નહીં પણ તેના વાસ્તવિક પરિણામોથી કરવું જોઈએ.
હા, પરિણામ શું આવે છે એ જોવું જોઈએ.
કલ્યાણ યોજનાઓ હોય કે લઘુત્તમ વેતન, તેના અણધાર્યા નકારાત્મક પરિણામો આવી શકે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.
અને પાંચમો મુદ્દો, સ્પર્ધા અને પસંદગીની શક્તિ. આ ગ્રાહકો, કામદારો, વિદ્યાર્થીઓ બધા માટે લાભદાયી છે. શિક્ષણ વાઉચરનો વિચાર આનું ઉદાહરણ છે.
બરાબર.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા ધારદાર છે, યુનો, જે વારંવાર યાદ આવે, કોટ જેવા. ચાલો એવા કેટલાક પર નજર કરીએ.
હા, જરૂર.
પહેલો વિચાર, જે સમાજ સમાનતાને, એટલે કે પરિણામની સમાનતાને સ્વતંત્રતા પહેલાં મૂકે છે, તે સમાનતા કે સ્વતંત્રતા બંને પ્રાપ્ત કરી શકશે નહીં. જે સમાજ સ્વતંત્રતાને પ્રથમ મૂકે છે તે વધુ સ્વતંત્રતા અને વધુ સમાનતા, એટલે કે તકનીકની સમાનતા, બંને પ્રાપ્ત કરશે.
હમ, આનો ગૂઢાર્થી છે કે બધાને પરિણામમાં સરખા બનાવવાનો પ્રયાસ આખરે તક છીનવી લે છે, સ્વતંત્રતાનો ભોગ લે છે અને અંતે સમાનતા પણ નથી મળતી.
સાચી વાત.
જ્યારે સ્વતંત્રતાને પ્રાધાન્ય અપાય ત્યારે લોકો પોતાની ક્ષમતા મુજબ આગળ વધે છે અને એનાથી આખો સમાજ વધુ સમૃદ્ધ અને ગતિશીલ બને છે, તકનીકની સમાનતા વધે છે.
બીજો એક યાદગાર વિચાર, કોઈ પણ વ્યક્તિ બીજાના પૈસા એટલી સાવચેતીથી ખર્ચતી નથી જેટલી તે પોતાના પૈસા ખર્ચે છે.
હા, તો આપણે રોજબરોજ પણ અનુભવીએ છીએ, નહીં?
હા, બિલકુલ. સરકારી ખર્ચમાં બિનકાર્યક્ષમતા કેમ હોય છે એનું આ એક સરળ પણ સચોટ કારણ છે.
હમ, ત્રીજો, મુક્ત બજારના હાર્દ વિશે. મુક્ત બજાર વિશે સૌથી મહત્વની કેન્દ્રીય હકીકત એ છે કે જ્યાં સુધી બંને પક્ષોને ફાયદો ન થાય ત્યાં સુધી કોઈ વિનિમય થતો નથી.
એટલે કે વિન વિન સિચ્યુએશન.
હા, આ બજારની નૈતિક બાજુ દર્શાવે છે. તે શોષણ પર નહીં પણ સ્વૈચ્છિક સહકાર અને પરસ્પર લાભ પર આધારિત છે.
અને ચોથો, પેલો ફુગાવા વિશેનો સૂત્રાત્મક વિચાર. ફુગાવો હંમેશા અને સર્વત્ર એક નાણાકીય ઘટના છે.
એટલે કે મોંઘવારી માટે કોઈ એક વેપારી કે ઉદ્યોગને દોષ દેવાને બદલે મૂળ કારણ નાણાંના પુરવઠામાં, એટલે કે મોનેટરી પોલિસીમાં શોધવું જોઈએ જે સરકારના નિયંત્રણમાં છે.
આ બધા વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક લાગે છે, આપણને વિચારતા કરી મૂકે છે.
ચોક્કસ.
તો આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે? એક સામાન્ય નાગરિક તરીકે આપણે આમાંથી શું શીખી શકીએ?
વેલ, સૌથી પહેલું તો જ્યારે પણ કોઈ નવી સરકારી યોજના કે નીતિ આવે ત્યારે આપણે તેના વિશે થોડું વિવેચનાત્મક રીતે વિચારી શકીએ.
એટલે કે તરત માની ન લેવું.
હા, સવાલ પૂછવા કે આનો ઈરાદો ભલે સારો હોય પણ શું તેના કોઈ અનિચ્છનીય પરિણામો આવી શકે છે? આનો ખર્ચ કોણ ભોગવશે? ફાયદો ખરેખર કોને થશે? શું આનાથી લોકોની પસંદગીની સ્વતંત્રતા ઘટશે?
બરાબર. અને વ્યક્તિગત નાણાકીય નિર્ણયોમાં
ત્યાં પણ આ સમજ ઉપયોગી છે. મોંઘવારી એટલે કે ફુગાવો શું છે, તે આપણી બચત અને રોકાણને કેવી અસર કરે છે તે સમજવું જરૂરી છે. સ્થિર આર્થિક નીતિઓનું મહત્વ આપણને સમજાય છે.
હા, એ તો છે.
શિક્ષણના ક્ષેત્રમાં જો આપણે માતા પિતા હોઈએ તો આપણે શાળાઓ પાસેથી વધુ પારદર્શિતા, જવાબદારી અને કદાચ પસંદગીની પણ માંગ કરી શકીએ. વાઉચર જેવી સિસ્ટમ ભલે અહીં ન હોય પણ સ્પર્ધા અને ગુણવત્તાનો વિચાર તો મહત્વનો જ છે.
અને જે લોકો વ્યવસાય કરે છે એમના માટે?
એમના માટે સ્પર્ધા કેવી રીતે નવીનતા લાવે છે અને નિયમોનો ક્યારેક અવરોધ બની શકે છે તે સમજવું અગત્યનું છે. ગ્રાહક માટે વેલ્યુ કેવી રીતે બનાવવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સફળતાની ચાવી છે મુક્ત બજારમાં.
અને છેલ્લે આપણે જ્યારે સમાચાર વાંચીએ કે ટીવી પર ચર્ચાઓ સાંભળીએ ત્યારે આર્થિક મુદ્દાઓ પર આવતા વિશ્લેષણોને સમજવા માટે આ પુસ્તકના વિચારો એક ઉપયોગી ફ્રેમવર્ક પૂરું પાડે છે.
જેમ કે
મોંઘવારી માટે ખરેખર કોણ જવાબદાર છે, આર્થિક મુશ્કેલીઓ બજારના કારણે છે કે સરકારી નીતિઓના કારણે, આવા સવાલો પૂછવાની અને એને સમજવાની દ્રષ્ટિ કેળવાય છે.
બરાબર, તો આજની આ ચર્ચાનો નિષ્કર્ષ શું કાઢી શકાય? મારા માટે એક મુખ્ય શીખ એ છે કે સ્વતંત્રતા, ખાસ કરીને આર્થિક સ્વતંત્રતા, એ ખાલી એક આદર્શ નથી પણ તે વ્યવહારુ રીતે કામ કરે છે. એ સમૃદ્ધિ લાવે છે અને લોકોને પોતાની રીતે જીવવાની, પસંદગી કરવાની તક આપે છે. વ્યક્તિગત પસંદગીની શક્તિને ક્યારે ઓછી ન આંકવી જોઈએ.
અને મારા માટે આ પુસ્તકનો સૌથી મોટો સંદેશ એ છે કે નીતિઓને તેના પરિણામોથી માપવી જોઈએ, તેના ઈરાદાઓથી નહીં. ઘણીવાર સારા ઈરાદાથી શરૂ થયેલી યોજનાઓ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે એના અનિચ્છનીય પરિણામો પર ધ્યાન નથી અપાતું.
સાચી વાત, પ્રગતિ ઉપરથી નીચે નથી આવતી, કેન્દ્રીય આયોજનથી નથી આવતી, પણ નીચેથી ઉપર જાય છે જ્યારે લાખો લોકો પોતાના સપના પૂરા કરવા અને એકબીજા સાથે સહકાર સાધવા માટે સ્વતંત્ર હોય છે ત્યારે આવે છે. એટલે ફ્રી ટુ ચૂઝ માત્ર અર્થશાસ્ત્રનું પુસ્તક નથી, પણ એક મુક્ત સમાજ કેવો હોઈ શકે અને શા માટે તે જરૂરી છે તેની એક શક્તિશાળી અને કાલાતીત રજૂઆત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.